నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో వైర్యాణం నమో వజ్రాయణం నమో లోయే సహస్రాహుణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమైసారాయ శ్వానుపత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చతి.
શંકાકાર કહે છે કે નિશ્ચય નહીં થી વાસ્તવમાં અપરાધ આ જીવાત્મામાં છે કે નહીં, ઉપાધિ આત્મામાં છે કે નહીં, અથવા ઉપરાગ અને અનુપરાગ
બંને છે, એક છે કે બંને છે, બે છે,
અથવા શું બંને નથી, બંને છે તો ક્રમપૂર્વક છે કે એક સાથે. જો વાસ્તવમાં અપરાગ હોય તો પછી તેમાં અનાદર અગ્રહ પણ શા માટે કરવામાં આવે છે? જો વાસ્તવમાં વ્યવહાર લેના વિષયમાં ઉપરાગ કોઈ વસ્તુ ન હોય તો તેમાં અનાદર પણ સિદ્ધ થતો નથી, કેમ કે અનાદર તેનો જ કરવામાં આવે છે કે જે કઈ ચીજ હોય. જો નિશ્ચય નથી ઉપરાગ કોઈ ચીજ જ ન હોય તો અનાદર શોનું? બીજી વાત એ છે કે જો ઉપરાગ માની લેવામાં આવે તો પણ નવ પદાર્થોમાં ગ્રાહ્ય પણ આવતું નથી, કેમ કે શુદ્ધ પદાર્થ સિવાય બીજી જગ્યાએ નયનો અધિકાર જ નથી. શંકાકારની આ શંકા કેવળ શુદ્ધને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે. જો ઉપરાગના માનવામાં આવે તો જીવના આ નવ સ્થાન કોઈ પ્રકારે બની શકતા નથી, કેમ કે જેનું કારણ જ ન હોય તેનું કાર્ય પણ હોઈ શકતું નથી. જો શુદ્ધતા અને અશુદ્ધતા બંનેને માનવામાં આવે પરંતુ ક્રમથી માનવામાં આવે તો પણ ન્યાયથી શુદ્ધ માત્ર જ ઉપાદે સિદ્ધ થશે અને શુદ્ધથી ભિન્ન અશુદ્ધ ત્યાં જ બનશે. જો શુદ્ધતા અને ઉપરાગ અને અશુદ્ધતા આ બંનેને એક સાથે જ માનવામાં આવે તો પણ બંનેથી આપણું ઇષ્ટ સિદ્ધ નહીં થાય. તે સમયે પણ શુદ્ધ જ ગ્રાહ્ય થશે અને અશુદ્ધ અગ્રાહ્ય થશે. એક વાત એ પણ છે કે એક પદાર્થને એક સ્થાનમાં બે ક્રિયા અથવા બે કર્મ રહી પણ શકતા નથી. તેથી જીવમાં એક સાથે શુદ્ધતા અને અશુદ્ધતા બની શકતી નથી, એટલે બંને માંથી શુદ્ધતા જ ગ્રાહ્ય થશે ઇત્યાદિ દ્વૈતાદ્વૈતની કથા તો પછી રહી છે. તેથી અનન્ય ગતિ ન્યાયથી અથવા બીજી ગતિ ન હોવાથી અથવા ભટકાઈ અથડાઈને પાછા હતા ત્યાં જ આવી જવાથી એક શુદ્ધ પદાર્થ જ માનવું જોઈએ. તે સમય દર્શનનો વિષય છે. તે જ પદાર્થનું કથન કરનાર જો કોઈ નહીં હોય તો તે કેવળ શુદ્ધ નય છે. ઉપરોક્ત કથનથી શંકાકારનો અભિપ્રાય કેવળ શુદ્ધ નયને માનીને શુદ્ધ જીવનું ગ્રહણ કરવાનું છે તેની દ્રષ્ટિમાં વ્યવહારને થોડો કે મિત્ર છે. તેથી તેની દ્રષ્ટિમાં નવ પદાર્થ અર્થાત જીવની અશુદ્ધતા પણ કોઈ વસ્તુ નથી. આચાર્ય એનું ખંડન નીચે કરે છે. ઉત્તર: શંકાકારનું ઉપરોક્ત કથન બરાબર નથી, કેમ કે શુદ્ધતા અને અશુદ્ધતા આ બંને માંથી કોઈ એકને ન માનવામાં આવે અથવા આ બંનેના કાર્ય કારણ ભાવને ન માનવામાં આવે તો કામ ચાલી શકતું નથી. એ બંને આ જ એક રીતે સિદ્ધ થાય છે. અર્થાત બંને આવશ્યક છે. બંનેને માનવામાં અશુદ્ધતાના પક્ષમાં જે શંકાકારે વિરોધ બતાવ્યો છે તે પણ અવિરોધ જ છે, અર્થાત પરસ્પરની અપેક્ષા સહિત છે. પદાર્થ પરસ્પરની અપેક્ષા સહિત છે, તેથી વિરોધ રહેતો નથી. અપેક્ષાકૃત ભેદથી બંને બરાબર છે. શુદ્ધતા અને અશુદ્ધતા બંને આવશ્યક છે, આ વાત પણ અસિદ્ધ નથી, કેમ કે બંને એક જ વસ્તુમાં રહે છે. ઉક્ત બંને ભેદ જીવની અવસ્થા વિશેષ જ છે. આ વેદોની અપેક્ષા જીવ અને હોવા છતાં પણ સામાન્યપણે કેવલ એક જ જણાય છે. વાસ્તવમાં વિચાર કરવામાં આવે તો આ નવ પદાર્થ પણ એટલે અશુદ્ધ અવસ્થા કેવળ જીવ અને પુદ્ગલ બે દ્રવ્ય મુકલ દે છે, અને કર્તા તથા કર્મ એ વાસ્તવમાં પોતાના દ્રવ્યાદિથી અભિન્ન હોય છે. આ વાત પેલા શંકાકારે એમ કહ્યું હતું કે એક વસ્તુ જ કર્તા કર્મ કેવી રીતે હોઈ શકે, એનો જે ઉત્તર છે કે જીવ કર્તા અને પુદ્ગલ કર્મ છે. કર્તત્વ જીવ સાથે અભિન્ન છે અને કર્મ તો પુદ્ગલ સાથે અભિન્ન છે. તથા આ બંનેના મેળથી જ ન પદાર્થ થાય છે, તેથી બંનેની મળેલી એક અવસ્થામાં કરતા કર્મને રહેવામાં કઈ વિરોધ આવતો નથી.
એનો જે ઉત્તર છે કે જીવ કર્તા અને પુદ્ગલ કર્મ છે, આ બહુ નવ તત્વ ની વાત આમાં બહુ સારી રીતે ખૂબ છે. બહુ સારું બધું
છે. નવ તત્વોના મૂળભૂત જીવ અને પુદ્ગલ દ્રવ્યો
છે.
પૂર્વોક્ત કથનનો ખુલાસો આ પ્રમાણે છે કે એ નવ તત્વો કેવળ જીવ અને પુદ્ગલ રૂપ છે, કારણ કે વાસ્તવમાં પોતાના દ્રવ ક્ષેત્રાદિ દ્વારા કર્તા તથા કર્મમાં અનન્ય છે પણ અન્ય નથી. કર્તા અને કર્મ ની ભેદ ની વિવક્ષા થી કેવળ જીવ અને પુદ્ગલ દ્વારા નવ તત્વો ની સિદ્ધિ થાય છે, થઈ જાય છે. તથા તેની અભેદ વિવક્ષા થી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો સિદ્ધ થાય છે. દરેક દ્રવ્ય માં કર્તા કર્મ પણ પોત પોતાનું હોવાથી તેનું અનન્ય સિદ્ધિ થાય છે.
જીવ ના ભાવના ભાવ ને કરે પર્યાય ને પુદ્ગલ ના પર્યાય ને કરે, બે માં પોત પોતાની પર્યાય છે. એક જીવ ભાવ છે અને પુદ્ગલ ભાવ છે, બે અલગ અલગ છે. કોઈને જીવ અને અરે જીવ કોઈને અજીવ ગુણના દ્રવ્ય પાપ ને તે આવે છે ને તે બે રીતે છે. બરાબર છે.
આમાં તો જીવ કરતા ને પુદ્ગલ કરતા
એ બરાબર
એટલે
જીવ અને પુદ્ગલ ના પુદ્ગલ આ બે ના જ નવ પદાર્થ થાય છે. એકલે એકલો જીવ નાય નવ નથી ને એકલે એકલો નિમિત્ત નૈમિતિક સંબંધ થી ઉત્પન્ન થાય છે. સ્વભાવ દ્રષ્ટિ જોતા નિમિત્ત નૈમિતિક સંબંધ નો અભાવ નવ તત્વ જેવી કઈ વસ્તુ એમ કહી દેશે. પેલા નથી પૂછે પેટ ની
ગાંઠ જીવ અને કુંડલ આ બંને દ્રવ્યો સિવાય નવ પદાર્થ બીજા કોઈ જુદા દ્રવ્ય નથી. અર્થાત નવ પદાર્થ જીવ કુંડલની અવસ્થા વિશેષ છે. એમાં બીજા કોઈ દ્રવ્યનો મેળ નથી અને એમ પણ નથી કે આ નવ પદાર્થ કેવળ શુદ્ધ જીવના જ છે અથવા કેવળ કુંડલના જ છે, પરંતુ બંનેના યોગથી થયા છે એ જ વાત નીચે બતાવે છે. જીવ અને પૂતગલ આ બેના જ નવ પદાર્થ છે. નૈમિત્તિક જીવ અને નિમિત્ત
કારણ નૈમિત્તિક જીવ નૈમિત્તિક જીવ અને નિમિત્ત કારણ પૂતગલ પર આ નવ પદાર્થ માં નવ એ તત્વો છે એ કેવળ પર્યાયના જ ધર્મો છે.
નૈમિત્તિક જ છે,
નૈમિત્તિક જ છે, નવે નવ માં કોઈ સ્વાભાવિક નથી.
કોઈ સ્વાભાવિક
બધી પર્યાય નૈમિત્તિક છે, સ્વાભાવિક નથી.
બરાબર.
નૈમિત્તિક એમ સૂચે છે કે સામે નિમિત્ત છે, સદભાવના ભાવ. પણ નૈમિત્તિક છે તેથી તે કર્તવ્ય છે ને એ છે કર્મ કર્યું. કેમ કે તું નૈમિત્તનો સંગ કરીશ ને કેળી રહ્યો છો એટલે નવ તત્વમાં થશે એટલે બિના આત્મા એક નાયક તત્વ છે દ્રષ્ટિમાં નહીં આવતું. હજી તો તને એમ લાગે છે કે હું કરું છું. ઉપાદાન પણે પણ પર્યાય કરે છે ને નિમિત્ત પણે ઉદ્ગલ કરે છે એમ ન માનતા ઉપાદાન પણે હું કરું છું અને કા નિમિત્ત થી થાય છે ઘણો ગોટાળો છે. આ બધે ના
પરસ્પર સંબંધ થી આ નવ પદાર્થ થઈ ગયા છે.
હા, સંબંધ થાય છે તો નવ ના ભેદ ઉભા થાય છે.
પરંતુ એકબીજાના સંબંધને પ્રાપ્ત કરેલા થયેલા એ બંને જીવ અને પૂતગલમાં નૈમિત્તિક નિમિત્ત સંબંધથી થવા વાળા ભાવે નવ પદાર્થ છે. નિમિત્ત નૈમિત્તિક નહીં,
નૈમિત્તિક અને નિમિત્ત એમ લીધું. અમે સંસ્કૃતમાં એમ છે તે નૈમિત્તિક નિમિત્તાભ્યામ એમ જ છે સંસ્કૃતમાં. બરાબર. નૈમિત્તિક એટલે સ્વભાવ ભાવ નહીં. આત્મા કોઈ પાપ ને કરે આ સૌ નિદ્રાને કરે છે અમુક ને કરે. ચાલો આગળ
આ નવ પદ જીવ અને પૂતગલના સંબંધથી થાય છે. તેમાં પ્રથમના બે પદ તો જીવ અને અજીવ જ છે તથા આશ્રય બંધ પુણ્ય અને પાપ એ ચાર પદ જીવની વિભાવી અવસ્થાઓ છે. તે જીવ પોતે કરે છે તેથી તે જીવનું કારણ છે. જુઓ ગાથા 152 બરોબર છે. જીવની શુદ્ધ અવસ્થાઓ છે તે સ્વાશ્રય થાય છે. જેમ જેમ જીવ શુદ્ધતા પ્રગટ કરતો જાય છે તેમ તેમ તેને નવા કર્મો નો સંબંધ થતો નથી અને જૂના કર્મો નો સંબંધ છૂટતો જાય છે. અંતમાં એ સંબંધ સર્વદા છૂટી જાય છે એટલું બતાવવા માટે તે અવસ્થાઓને નૈમિત્તિક તથા જે કર્મનો અભાવ થયો તેને નિમિત્ત કહેવામાં આવે છે. અહીંયા નવ પદોને જીવની વિકારી અવસ્થા કહેવાનું કારણ એ છે કે તેના લક્ષ્ય જીવને વિકલ્પ થયો છે. એ પ્રમાણે રાગ સહિત નવ પદાર્થો કે જે વ્યવહાર નયનો વિષય છે તેનું અસ્તિત્વ સિદ્ધ થયું છે.
એના લક્ષ્ય વિકલ્પ થાય છે, લક્ષ્ય કરવા એવું નથી
ન થતું, આ લક્ષ્ય કરવા એવું. એકદમ બરાબર છે, બહુ અલૌકિક લાગે છે.
અલૌકિક
કે ઓહો,
અલૌકિક જ છે.
બુદ્ધિમાં તો જ્ઞાન ની ભ્રાંતિ
છૂટી આવ્યો. નાનો છે, નાનો છે નથી, કર્મ તો નથી પણ જ્ઞાન નહીં પણ
નથી.
કર્તાનું કર્મ કેમ નથી કે મારા ભાઈ ની નાક થી ઘણી ઘેરી હોય છે અને એ દસ કથા છે ને, એ ભાવિન્દ્રિય ને ભાવિન્દ્રના વિષય ને જીતવાની કથા છે.
અને
જ્ઞાન નો વિષય તો બનાવ તો જ્ઞાન ની વિકલ્પ થશે. આપણે તો દસ કાકા મળી ગઈ, કઈક મળી ગયા, બધું મળી ગયું. ગુરુદેવે કહ્યું રાગ ને જાણે છે જ્ઞાન, એ જ્ઞાન પછી અજ્ઞાન છે. જ્ઞાન નો વિષય નથી, ગુરુદેવ કહ્યું બુદ્ધિ નો વિષય કહી દીધું. એટલે કે રાગ ને જાણવું એ મારા સ્વભાવમાં નથી આવ્યું ને.
બરોબર, અરે નો ભેદ ને જાણવું મારા સ્વભાવમાં
નથી. કેમ કે પરદેવ છે, પરદેવ ને જાણતા જ્ઞાને ન થાય, સુખે ન થાય. માટે પરદેવ થી પરાન્મુખી હતા. એટલે છે એમ કહ્યું અને બુદ્ધિ નો વિષય છે એમ કહ્યું, પણ મારો વિષય નથી ખેંચી લીધું જ્ઞાન ને. પણ
મારા પણ ખેંચી લીધું,
અસ્તિત્વ રાખ્યું એને જાણનાર છે, બુદ્ધિ તો રાખ્યું
એ રાખ્યું,
પણ મારા જ્ઞાન નો વિષય નથી. મારા જ્ઞાન નો વિષય તો આ તીક્ષ્ણ બુદ્ધિ મારા સ્વભાવમાં સ્વદ્રીમાં નાખી દીધું. જોડી જોડી ભારત પેલી જોડી કેમ કે તીર્થંકર નો વિસ્તાર તો ગણધર જ કરી શકે એટલે વિસ્તાર એની બેરીમાં કોઈ સમિત કે નહીં. આ તો દસ કિલો તો ચૂકી છે. સમજી શકાય એવી પોતે ચોખ્ખું થયું છે. એનું હરી ગીતે કેવું બજાનું છે, જાણવા ન જાય શું, જાણવા ન જાય જીવ પણ ગ્રહવાનો જાય, કર્ણ ગોચર સ્વતંત્ર,
બુદ્ધિ ગોચર નો તત્વને,
તત્વને બધું જોડી દેવું જેટલું જોડવું એમ.
ભાઈ કેવી રીતે બુદ્ધિમાં એકતા કરે છે લોકો,
બુદ્ધિ ને બુદ્ધિ નો વિષય એની એકતા થઈ ગઈ ને, હું જાણું છું
એમ કે આપણામાં જે ભાવ થતા હોય છે આપણે જાણતા હોઈએ ને, આપણને ખબર હોય આપણા ભાવ ની, બીજા ખબર હોય એ ભાવ મારા નથી ને, એ ભાવ ને હું જાણતો,
એક દ્રવ્ય ને જાણનાર, અને પરિણામ ના ભેદ ને જાણનાર, આપણા માટે ગુટી છે, વસ્તુ સમજે ન સમજે એની અમને અપેક્ષા કઈ છે,
અમને આ ગુટો જેવું લાગે છે એટલે આપણા માટે ગુટી,
આપણા માટે ગુટી છે, વારંવાર ગુટી છે. વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું, જાણે ભાગી દઈ, જાણે બુદ્ધિ, ને માને કે હું જાણું છું એને, એટલે હું પણ એને બુદ્ધિમાં
આવી, એટલે
એકતા થઈ ગઈ,
જાણતો નહીં
ભાવને બીજાનો કહે છે, જાણે છે ઇન્દ્રિય જ્ઞાન, વ્યવહાર નહીં આ માને છે કે હું જાણું છું, અજ્ઞાન થી વ્યવહાર નીચે થઈ ગયો, રાગ ને જે જ્ઞાન જાણે છે ને ગૌભાઈ અજ્ઞાન છે, આવી રીતે મને વાત થઈ ગઈ. ઉપરાધી વ્યક્તિ બેસાડીને કહ્યું, બેસો ઉભા છે એટલું તો બસ હતું, રાગ છે એને જે જ્ઞાન જાણે છે આજે ઘેરે ત્યાં ભૂટાતું તો ભૂટાતું, અહીંયા સુધી ભૂટાણું બહુ બહુમાન આવ્યું ભગવાન નો તસ્કાર, આ બધો ભાવ આવ્યો રાગમો હૈદરાબાદ નો વિચાર આવ્યો. ચાલ ભીમ છે ને, નાગતી છે
ને,
નાગતી છે એટલે કરતો નથી, નાગતી છે એટલે ધન, એ બે ભાવ આવ્યો. એ પણ ક્યાં દરિયા ના એમાં
ભગવાન
પરને ધરવાનું, કલ્યાણને ધરવાનો પક્ષ અને જવાનો પક્ષ બે જેર છે, નિષ્ફળ છે, નિષ્ફળ છે. પરિણામ સ્વયં થાય છે, વિસર્જન મારે કેવું કરું છું. અને પરિણામના ભેદને જાણે છે, બુદ્ધિ જાણે છે, બુદ્ધિ જાણે છે.
તમે
કે છો બરાબર છે, એને 10 વખત લખી આપણે 10,000 વખત એને ખૂબ પણ જાણે તો મોહ થાય. શરીર જણાય જ નહીં, જાણે ભલે પણ હું ના જાણું એને. નાસ્તિક શબ્દ વજની છે. અત્યાર સુધી જીવને જીવ થોડા એટલું નાસ્તિક ધર્મ હજી થવા દીધો નહીં. ઊંઘો ચડી કમ મારું કઈ બગડ્યું નથી અત્યારે. કેમ ના બગડ્યું? રાસ્તી મને કચે સુખનો મારા સ્વભાવમાં છૂટું ભર્યું છે, એમાં જરાય બાધા ના આવે. સુખરૂપે રહી શકે, સુખરૂપે છવા જતો
સારાંશ એ નીકળે છે કે આ જીવ જ નવ પદાર્થ રૂપ થઈને ટકેલો છે. જો કે પહેલા શ્લોકો દ્વારા જીવ અને પૂતગલ બંને ની અવસ્થા નવ પદાર્થ રૂપ બતાવી છે, પરંતુ અહીં નવ પદાર્થો ને જીવના જ અવસ્થા ભેદ થયા છે. એનો અભિપ્રાય એ છે કે અહીં નિમિત્ત કારણ નું કથન કર્યું નથી. ઉદગલ ના નિમિત્ત થી જીવના આ નવ ભેદ થાય છે, અર્થાત અવસ્થા તો એ જીવની છે, પરંતુ ઉદગલ ના ઉદગલ નિમિત્ત કારણ છે. તેથી અહીં નિમિત્ત કારણ ને અવિવિષિત રાખીને જીવ જ નવ પદાર્થ રૂપ છે એમ કહ્યું છે. જોકે આ અવસ્થાઓમાં આ જીવ અશુદ્ધ છે, તો પણ આ અવસ્થાઓની રહિત વિચાર કરવાથી કેવળ શુદ્ધ જીવનો પ્રતિવાસ થાય છે. અવસ્થાઓથી રહિત જો તો શુદ્ધ પ્રતીત થાય છે.
રહિત જ છે ને, પણ નાસ્તી છે નહીં.
હાજી
શુદ્ધમાં શુદ્ધતાની નાસ્તી છે. છતાં રહીત વિચાર કરવાથી શુદ્ધ જીવ નો જ પ્રતિભાસ થાય છે, એટલે શુદ્ધ જીવ જ જણાય છે. હા
બરાબર.
હવે જે પ્રતિભાસ થાય છે બેન, એમ લીધું ઉપરમાં છે 155 માં પ્રતિભાસ, તો જે 155 માં છે, 155 માં ષષ્ઠ શ્લોક માં છે, છેલ્લી ડોટી એને કરી છે, એ વાનથી પરમ
એટલે
બરાબર છે, અર્થ કર્યો છે બરાબર. જીવ નો પ્રતિભાસ થાય શુદ્ધ જીવ નો, એમ એમ કહ્યું છે. પ્રતિભાસ થાય
એટલે પ્રતીત થાય છે,
નાસ્તી છે નવ ની તો
શુદ્ધતા છે.
અશુદ્ધતામાં
પણ શુદ્ધ જીવનો પ્રતિભાસ થાય છે.
એ મેં પ્રતિભાસ ગોલમાં લીધું તો નહીં, પછી આમાં પ્રતિભાસ લે છે 56 માં, પછી આપણે ઓલું વાંચશું. 156 લ્યો.
અશુદ્ધતાની અંદર શુદ્ધ જીવનો પ્રતિવાસ થાય છે,
એટલે બધાને શુદ્ધ જીવનો અનુભવ થાય છે. બાળકો પાસે નહીં, એ અભ્રચંદ્ર આચાર્ય જ કહેલું છે, બાળકો પાસે ને ભગવાન આત્મા નું ધર્મ આવે છે. એ ભૂતકાળમાં છે ને, સંસારી જીવને કહે છે ને, સંસારી જીવને પણ
ઉષ્ણ
પર્યાય થઈ પાણી ની, અને ઉષ્ણ પર્યાય થી સહિત માને પાણી ને, તો પાણી ઉણું લાગે ને, પાણી શીતળ ક્યાંથી લાગે? એ વખતે એનાથી રહી એના સ્વભાવ ની સમીપે જઈને જોઈએ
તો
શીતળ છે.
અશુદ્ધતાની અંદર શુદ્ધ પીવાનો પ્રતિવાસ થાય છે, એ વાત અસિદ્ધ નથી,
સિદ્ધ છે. એમ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે કે બધાને શુદ્ધનો અનુભવ થાય છે, અશુદ્ધતાની વિદ્યમાન વખતે પણ. એટલે અશુદ્ધતાનો પ્રતિભાસ થાય છે એટલે પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. પ્રતિભાસ વખતે આનંદ નથી, એને પ્રતિભાસ છે પણ આનંદ નથી, કેમ કે એના ઉપર એ આ પર્યાય થી રહીત હું શું શુદ્ધ છું બીજાનું એ ભેદ જ્ઞાન કરીને અંતરનું થતો નથી, પણ થાય છે તો એના જ્ઞાનમાં શુદ્ધતાનો પ્રતિવાર નાયક તત્વ જણાઈ ગયો છે. એમ એટલી સ્વચ્છતા તો રહી ગઈ, કેમ કે ઉપયોગ તો સ્વભાવ છે, સ્વભાવ નો છે, એટલે એટલો નાયક તો એમાં જણાય છે. હનુમાન ગોચર કોણ છે? તિરુવસ્તુ જીવને
ચેતના લક્ષણ જીવને
જાણે છે, એવા તો સિદ્ધ નથી.
પરંતુ અયથાર્થ ઉપાધિનો
નહીં પછી, પણ અનેક પ્રકારે સિદ્ધ છે.
હા, પણ અનેક પ્રકારે સિદ્ધ
છે. પરંતુ
પરંતુ અયથાર્થ ઉપાધિનો સંબંધ થઈ જવાથી તે શુદ્ધતાનું દર્શન થતું નથી.
પ્રતિભાસ છે અને દર્શન થતું નથી, એ બે શબ્દો ઉપર મારું ધ્યાન થઈ ગયું. અજ્ઞાની ને પ્રતિભાસ છે પણ એને દર્શન થતું નથી, છે એ તો હકીકત છે, વિદ્યમાન તો છે ને આત્મા, તત્વ ભલે અદભુત રૂપે પણ મેં મિથ્યા તો છે, પણ એમાં ઉપયોગ મેં આત્મા તો છે ને, એ ઉપયોગ એવો સ્પષ્ટ છે કે પ્રતિભાસ થાય છે પણ દર્શન થતા નથી, લક્ષ નથી કરતો, લક્ષ પર્યાય પર છે એટલે દેખાતો નથી હોવા છતાં તિરોભૂત થઈ ગયો.
આવે
છે ને ઓલા આપણે નહી ચક્ર માં આચ્છાદિત થઈ ગયો છે, કવલિત થઈ ગયો, કવલિત શુદ્ધાત્મા. રાહુ વાડો આવ્યો તો સૂર્ય દેખાતો નથી,
તેનાથી આત્મા સુદૃઢ થઈ જાય છે. તો પણ ઉપાધિ રહીત અવસ્થાનું ધ્યાન કરવાથી અશુદ્ધતાની અંદર પણ શુદ્ધાત્માનું અવલોકન થાય જ છે.
અશુદ્ધતાની મારા પર નાખતી છે એવો હું છું કે દર્શન થઈ ગયા ઘડે છે અંદર જાઓ બીજા ભાવા નો દ્રષ્ટા કેમ કે દ્રવ્યમાં નો નથી, એક રૂપ છે. દ્રવ્યમાં નવ બેન ની તો નાખતી છે બેન, એવી તો અત્યારે
છે
એ વસ્તુ
એકદમ
સરળતાથી એટલે પોતે દ્રવ્યો વેચી ગયો, પરોટી વાળી કીધી, મારામાં નથી, મારા પર ક્યાં થાય અહીંયા મારા પણ તો આવી ગયો ને જ્ઞાનમાં, ના જોડે નાસ્તિક કે છે. લલક તો અહીંયા આવ્યું, નાસ્તિક પર લક્ષ નથી, મારા માં આ નથી. એમ સુતરનો અવલોકન થાય છે. પ્રતિભાસ છે તેથી દર્શન પણ થાય, પ્રતિભાસ છે તેથી દર્શન પણ થાય. પ્રતિભાસ ન હોય તો